હવે આપણે પ્રશ્નોત્તર માં ખોટી પ્રતિજ્ઞા લીધી હોય તો એને તો છોડી જ દેવી છે ને. ખોટી પ્રતિજ્ઞા કે ખોટો માર્ગમાં જે ખોટી રીતથી લીધું એ તો છોડી દે, એનો કોઈ વાંધો નથી. પણ સાચી જાતની પ્રતિજ્ઞા લીધી અને એમાં પછી ભંગ પડે એ ખોટું છે. કોઈ એમ તો અન્ય ધર્મને એમાં હોય કે એને તો પ્રતિજ્ઞા હોય કે ભાઈ અમારે બધું કંદમૂળ ને બધું ખવાય ને તમારે ઉપવાસ કરો ત્યારે ફરાળી આહાર કરવો ને એવી રીતે એ છોડી દેવું છે. એમાં કોઈ દોષ ખોટી પ્રતિજ્ઞા લેવાઈ ગઈ હોય, જેમ બારમાં પ્રતિજ્ઞા લે ને કે ભાઈ તમારે કુદેવ કુગુ શાસ્ત્ર ને માનવા, અમારા અજ્ઞાન દશામાં તો એવી હોય છે ને, એ પ્રતિજ્ઞા ખોટી છે. તો એ પ્રતિજ્ઞા ખોટી જાણીને એને છોડી દેવી. એટલે એવું બધું જે ખોટું હોય બધું છોડી દેવું, જે અજ્ઞાનતાથી ખોટી પ્રતિજ્ઞાઓ લીધી હોય છે એ બધી છોડી. હવે પ્રશ્નોત્તર માળા આપણે આમાં 46 પાનું છે અને 129મો પ્રશ્ન લેવાનો છે. ક્યાં સુધી લગભગ? આઈ થિંક ત્યાં જ 127. પિસ્તાલીસ પાનું 127 પ્રશ્ન. ગુરુનું જ્ઞાન શિષ્યને મળ્યું, શાસ્ત્રોમાંથી મેં જ્ઞાન લીધું તે બરાબર છે કે નહીં? પ્રશ્ન પૂછે. ગુરુથી જ્ઞાન મને મળે છે, શાસ્ત્રમાંથી જ્ઞાન મળે છે, એ વાત બરોબર છે કે નહીં? એ ના. તો પછી ગુરુ પાસે જવું નહીં, શાસ્ત્ર પાસે ભક્તિમાં એમ બોલવું નહીં ને કે ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું મને. જો સિદ્ધાંતની વાત જુદી છે અને વિવેકની વાત જુદી છે. જ્યાં પોતાને ભક્તિનો ભાવ, ઉપકારનો ભાવ જ્યાં આવે ત્યાં તો શું કે હે ગુરુ, આપ તો ધન્ય છો, પણ આપના માતા પિતા તો ધન્ય છે, પણ તે ગામ પૂરને ધન્ય છે, હું તે ગામને પણ ધન્ય આપું છું. તુજ પાદથી સ્પર્શાય એવી ધૂળને પણ ધન્ય છે. એ ભક્તિનો ઉપકારનો વિશેષતાનો ભાવ કે આપનો આત્મા પવિત્ર છે, તો આપના આત્માની પવિત્રતા જાણે આપના શરીરમાં અને શરીરથી સ્પર્શાયેલી ધૂળમાં પણ આવી ગઈ એવો ઉપકારનો ભાવના હોય. વિતરાગી પરમાત્મા તો પવિત્ર છે, એમની સ્થાપના જે વિતરાગી પ્રતિમા એ પણ પૂજ્ય છે, એ પણ મંગલ છે, એ પણ પવિત્ર છે. એ તો પવિત્ર છે, પણ એના જે જળથી સ્નાન કર્યું એ જળને પણ આપણે ગંધોદકને પવિત્ર ગણીએ છીએ કે નહીં? એ અંદરની ભાવના એમાં રૂપાય. ન તો કોઈને એમ થાય કે સાક્ષાત ભગવાન તો ક્યાં, આ પ્રતિમા ક્યાં, એનો ગંધોદક જલ ક્યાં, ક્યાં ગુરુદેવસિંહ હોય ને ક્યાં એમનો આત્મા ને ક્યાં ધૂળ. એમ નિશ્ચયની વાત નિશ્ચયમાં હોય છે, ઉપકારની વાત ઉપકારની જગ્યાએ હોય છે. એમ મને તો ગુરુએ મારું સર્વસ્વ આત્મા આપ્યો, મને જ્ઞાન આપ્યું, સામયસાર આદિ શાસ્ત્રોમાંથી મને તો આત્મા મળ્યો, એ ઉપકારની ભક્તિની વિવેકની વાત જુદી છે, સિદ્ધાંતની વાત જુદી છે. બેમાંથી સાચી કઈ? કેટલા ટકા બે સાચી? બે ની જગ્યાએ પૂરેપૂરી સાચી છે. જ્યાં એને ઉપકારનો વિકલ્પ આવે ત્યારે એવી જ ભાવના હોય છે, પણ જ્યાં સિદ્ધાંતની વાત આવે તો એક દ્રવ્યથી બીજા દ્રવ્યને કાંઈ થઈ શકતું નથી. તો એવો સિદ્ધાંત પણ એટલો એને અડગપણે હોવો જોઈએ અને એટલો અર્પણતા, ભક્તિમાં અર્પણતા પણ એટલી જ સાથે હોવી. જેનામાં એવી ભક્તિની અર્પણતા નથી તો તે તત્વ સુધી પહોંચી નહીં શકે. એ લુખું જ્ઞાન કામ નહીં કરે. સ્વભાવ સુધી પહોંચવા માટે સાથે સાથે એવો સહજપણે કસાઈની મંદતામાં એવા ભક્તિનો ભાવ એને થયા વગર રહેશે. અને પછી કોઈ ભક્તિમાં જ રહી જાય અને તત્વ છોડી દેશે તો પણ કામ નહીં ચાલે. જીવનમાં બે ધારા એનામાં હોવી જોઈએ. તો અહીંયા તો આપણને તત્વની વાત ચાલે છે, તો કે એક દ્રવ્યના અનંત ગુણોમાંથી એક ગુણ બીજા ગુણમાં જતું નથી, અને તો પછી ભિન્ન દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યમાં કેમ જાય? એક દ્રવ્ય અગ્રુ લઘુત્વ ગુણને કારણે એક દ્રવ્યના ગુણનો ગુણ બીજા ગુણમાં જતો નથી. તો જ્ઞાનીમાંથી ગુરુમાંથી આપણને જ્ઞાન આવતું નથી. જ્ઞાનની માંથી જો જ્ઞાન આવતું હોય, ગુરુ પાસેથી જ્ઞાન આવતું હોય તો શું થાય? ગુરુનું જ્ઞાન ઘટતું જાય, બધાને જે લેતા જાય તો શું થાય? ગુરુ જ્ઞાન વગર થઈ જશે. અને જો જ્ઞાન કોઈને માંથી આવે તો કોઈ પાછા આપણામાંથી લઈ પણ શકે. જો તમે લાવવાની છૂટ આપો તો પછી લઈ જવાનું પણ હોય તો આપણી પાસે જ્ઞાન માંડ ભેગું કર્યું પછી શું થાય? તો એવું તો છે નહીં. પોતાની જ જ્ઞાનની પરણતીમાંથી, જ્ઞાન ગુણમાંથી જ્ઞાનની પરણતીનો પ્રવાહ આવે છે. તો ભિન્ન અનંત ગુણોમાં એક ગુણ પણ બીજા ગુણ રૂપે નથી થતો, તો ભિન્ન દ્રવ્યના ગુણ એકબીજામાં આવજા કરે એવું તો બની શકે નહીં. એક વસ્તુનો કોઈ ગુણ બીજાને મળે એમ માનનાર અગુણ લઘુત્વ ગુણને માનતો નથી, તે સ્વતંત્ર વસ્તુને જ માનતો નથી. એક શ્રદ્ધા ગુણથી પણ જો જ્ઞાન નથી થતું, ચારિત્ર ગુણથી પણ જ્ઞાન નથી થતું, તો પરદ્રવ્યથી મને જ્ઞાન થાય એ વાત તો છે જ નહીં. અને છતાં કોઈ જો માને છે તો તે અગુરુ લઘુત્વ ગુણને, વસ્તુની સ્વતંત્રતાને તે માનતો નથી. હું ચશ્માથી પુસ્તક વાંચું છું અને તે વડે મને જ્ઞાન થાય એમ માનવું તે બરાબર કે નહીં? આ તો ભાઈ ઘણા તો શું છે, આખા જગત સાથે આ શું છે, મોરચો છે. ગુજરાતીમાં શું કે બળવો છે, આખા જગતની સામે બળવો છે, ફાઇટ અથવા રિવોલ્યુશન કે આખા જગતની સામે. કેવું છે કે આ આખા જગતથી ઊંધું છે, આ જગતમાં કોઈ એમ નહીં કે ના નીકળે, ચશ્માથી વંચાતું નથી. જગતમાં શું કે આખે ચશ્મા હોય તો એવા પ્રશ્ન કરે, પ્રેક્ટિકલ કરી દે, હમણાં ચશ્મા કાઢો શું દેખાશે તમને? તો ચશ્મા છે તો દેખાય છે ને, ચશ્મા છે તો દેખાય છે, સામે પ્રેક્ટિકલ જ વાત છે કે નહીં? ચશ્માથી જો દેખાતું હોય તો શું થયું? એક ચશ્મા કારણ થયું વાંચવાનું, બરોબર છે? ચશ્મા આ પુસ્તકને પહેરાવું તો પુસ્તક કેટલું વાંચી શકશે? જો ચશ્મા કારણ હોય તો, કારણ તો હાજર છે, કારણ હોય તો કાર્ય થવું જ જોઈએ, નિયમ છે. પણ આપણે કોઈ દી કારણ ખરેખર કોને કહેવાય વિચારતા નથી. આપણે કારણ કોને માનીએ? ક્યારેક થાય ક્યારેક ન થાય તો એ કારણ જ ન કહેવાય. કારણ હોય અને કાર્ય ન થાય એમ બને નહીં. ચશ્માથી વંચાય છે ને, ચશ્માથી વંચાય તો હમણાં નોર્મલ આંખવાળાને આપો, ઉલટાને વાંચતું બંધ થઈ જશે. જો ચશ્મા કારણ હોય, અચ્છા ચશ્મા કારણ છે, ઓકે આંખ બંધ કરી દો, વંચાય છે કેમ? ચશ્મા કારણ, જો કારણ તમારી પાસે મળી ગયું છે, આંખ ખુલ્લી છે, ચશ્મા છે, લાઇટ બંધ કરી દો, કેમ નથી વંચાતું? લાઇટ ચાલુ છે, આ પુસ્તકને થોડું દૂર લઈ જાઓ. જો કારણ તમારી પાસે હાજર છે તો આટલી બધી કન્ડિશનની શું કામ જરૂર પડે છે કે ચશ્મા જોવે? પાછા ચશ્મા પણ કેવા જોશે? પ્રોપર નંબર, એના જે સેટ કરેલા નંબર જોવે. પાછું શું જશે? બારમાં લાઇટ જોશે. પાછું શું જશે? પુસ્તક નજીક રેન્જમાં જોશે. તો એને કારણ કહેવાય કે એને નિમિત્ત કહેવાય? નિમિત્ત છે, જૈન દર્શન નિમિત્ત સ્વીકારે છે, પણ એને કરતા પણ એ સ્વીકારતું નથી. પણ અજ્ઞાની એને શું માની લે છે? કારણ માની લે છે, કરતા માની. અને કરતા માની લીધું હોવાથી અજ્ઞાનીને પરદ્રવ્યનો પક્ષ થઈ જાય છે, એકતા થઈ જાય છે, કરતા પણ પક્ષ થઈ જાય છે. કે શરીરને જેમ પોતે એને કારણ માન્યું છે કે માને સુખનું કારણ કોણ છે? શરીર છે, પૈસા છે. તો કારણ માની લીધું હતી પૈસા મેળવવા માટે, શરીરને સરખું રાખવા. ચશ્માને કારણ માન્યું તો શું થશે? ભાઈ સરસ ગ્લાસ બેસાડજો, સારી ફ્રેમ કરજો, પાછી તૂટી જાય તો દુઃખ થાય છે, સારા આવે તો સુખ. જો રાગદ્વેષ, શા માટે રાગદ્વેષ શરૂ થયા? આને જ્ઞાનનું કારણ માન્યું છે. એ કારણ નથી, પણ જયારે જયારે જ્ઞાન થાય ત્યારે તે નિમિત્ત રૂપે હો છો. આખો એક મોટો એમાં ફરક પડી જાય છે. કારણ કરતા એને માનતા, એની પાછળ આપણને રાગ દ્વેષ ને કર્તૃત્વ એકત્વની પરંપરા સાથે ચાલુ થાય છે. તો એ પ્રશ્નનો જવાબ પાછળ છે કે અગુરુ લઘુત્વ ગુણના કારણે એમ થતું નથી, ચશ્માથી વંચાય છે એમ નથી. કારણ કે છતાં કોઈ હજી એક પ્રશ્ન કરી શકે, ચશ્મા ઉતારો છો ત્યારે કેમ નથી વંચાતું? ચશ્મા પહેરો ત્યારે વંચાય, અને ઉતારો છો તો નથી વંચાતું. પ્રેક્ટિકલ છે ને આપણને, બરોબર છે? ચશ્મા પણ જરૂરી છે કે ચશ્મા ઉતારીએ ત્યારે આ વાંચવું જ જોઈએ એવું જરૂરી રીતે કેમ માને છે? ત્યારે જ્ઞાનનો ક્ષોભ શું કેવો છે? અવરાઈ જાય છે. અવરાઈ જાય છે તે શબ્દનું જ્ઞાન નથી, બીજું જ્ઞાન થાય છે. એવું આપણી ઈચ્છા છે કે ચશ્મા ન પણ હોય અને ત્યારે પણ વાંચવાનું જ્ઞાન થવું જ જોવે, એવો તો ક્યાંથી ને. પણ ચશ્મા પહેરે ત્યારે જ કેમ જ્ઞાન થાય છે કે ઈજ તો એમાં દેખાડે છે કે બેયનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભજે છે. અને જયારે ચશ્માથી જ્ઞાન થતું હોય કેવળ ભગવાનને કેટલા ચશ્મા જોતા હશે, અવધિ જ્ઞાનીને શું જોતું હશે, થાય છે કે નહીં? અવધિ જ્ઞાનીને પણ શું છે? તો જગતમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધો જુદી વાત છે અને કર્તા કર્મ સંબંધ જુદો વાત છે. આ બેનું જુદું પાડવા માટે તો આચાર્ય દેવનો આખો અધિકાર લખવો પડ્યો સમયસારમાં કે આ જીવ નિમિત્ત નૈમિત્તિક સંબંધને કર્તા કર્મ સંબંધ પણ માની બેસે છે. તો જગતમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેટલા બનતા હોય છે? 99.99% બની શકે છે. એને તું કર્તા કર્મ સંબંધ માનતો નહીં. તો એના આપણને કારણ આપે છે કે પરથી આત્માનું અને આત્માથી પરનું કાર્ય થાય તો દ્રવ્ય પલટીને નાશ પામે. પરથી આત્માનું કામ થાય તો પર ને આત્મા એક થઈ જાય, પર આત્મા રૂપે થાય, અને આત્મા પરનું કરવા જાય તો આત્મા પર રૂપે થઈ જાય. તો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય તો નાશ પામે, પણ એમ તો બનતું નથી. શેમાંથી જવાબ આપ્યો? એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું નથી. અગુરુ લઘુ તો ગુણની વ્યાખ્યા છે ને, દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે. એનો અર્થ શું કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું નથી. આપણે જો બીજાનું કામ કરવું હોય, શરીરનું કામ કરવું હોય, પૂતગલનું કામ કરવું હોય તો શું થવું પડે? પૂતગલ થઈ જવું પડે. પૂતગલ તમે એકવાર થઈ જાઓ પછી છૂટ છે તમને કરવાની. તો એક દ્રવ્ય તો બીજા દ્રવ્ય રૂપે ક્યારેય થતું નથી. પછી બીજું, આત્મા નિશ્ચયથી સ્વપટ પ્રકાશક પોતાના આત્માને જાણે છે. આ પુસ્તકને જાણવું કે બહારની વસ્તુને જાણવાનું કારણ કોણ છે? કારણ દેખાડ્યું કે આત્માનો સ્વ અને પરને જાણવાનો સ્વભાવ છે. આત્માનો સ્વપટ પ્રકાશક સ્વભાવ હોવાથી આત્મા સ્વને અને પરને જાણે છે. એમાં ક્યારે ક્યાં જ્ઞેયને જાણવું કોના ઉપર આધાર છે? પોતાના ક્ષોભસમ ઉપર. આપણી ઈચ્છા મુજબ નહીં કે ચશ્મા ન હોય ને તમે એ શબ્દો વાંચી દો, એ તારી એમાં જોર હુકમી, જેને કહે ને બળજોરી, તારી ઈચ્છા એમાં કામ લાગે. ને કે આ સમયે તમે શબ્દોનું જ્ઞાન કરી દો તો જ જ્ઞાન કહેવાય, અમુક સમયે અમુક જ જ્ઞાન થાય તો જ જ્ઞાન કહેવાય. એટલે પોતાનો અભિપ્રાય એમાં ચાલે નહીં કે આ સમયે આનું જ્ઞાન થવું જોઈએ, આનું આ થવું જોઈએ. સ્વપટ પ્રકાશક સ્વભાવ છે, એ સ્વભાવ છે. અને જ્ઞાન કેવું થવાનું છે કે તે સમયની યોગ્યતા, તે સમયે તે જ્ઞાનની પર્યાયની જે યોગ્યતા છે તે પ્રમાણે જ્ઞાન થવાનું છે. આપણી પાસે ઇન્દ્રિયો કેટલી છે? 5 છે. એમાં ક્યાં સમય કઈ ઇન્દ્રિયનું જ્ઞાન થાય છે? ઇન્દ્રિયો તો છે, જો ઇન્દ્રિયથી જ્ઞાન થતું હોય તો બધાથી એક સમયમાં પાંચે પાંચનું જ્ઞાન થવું જોઈએ. પણ એક સમય શેનું થાય છે? એક જ ઇન્દ્રિયનું થાય છે. તો જો ઇન્દ્રિયથી જ્ઞાન થાય છે કે જ્ઞાનનો ઉપયોગ જે તરફથી કામ કરે છે, કોણ એમાં મુખ્ય કોણ બન્યું? ઉપાદાન બન્યું, જ્ઞાન બન્યું. પાંચ ઇન્દ્રિય તો છે પણ કઈ તરફનો ઉપયોગ કરવો એ તો આપણા ઉપર આધાર છે. એટલે ઇન્દ્રિયો છે, નિમિત્ત છે, પણ કેવી પરિણતિ થવી તે પોતાના ઉપાદાન ઉપર આધાર રાખે છે. ઈ જ્ઞાનનો ઉઘાડ, જેવી રીતે એક ઇન્દ્રિય હોય તેને એક જ ઇન્દ્રિયનો ઉઘાડ હોય તો એને ગંધ શું છે, વર્ણ શું છે ખબર ન પડે. એટલે તે સમયે જેટલો જ્ઞાનનો ઉઘાડ હોય, અને એ પણ એટલું જ છે, આપણને પાંચ ઇન્દ્રિયનો અત્યારનો ઉઘાડ છે અને છતાં ઉપયોગ એમાં કેટલો થાય છે? એક સમયે એક જ ઇન્દ્રિયનો થાય. તો પોતાની યોગ્યતા ઉપાદાન ઉપર મોટો આધાર રહે છે. જગતમાં નિમિત્તો કેટલા છે? પૂતગલમાં સ્પર્શ રસગંધ વર્ણ તો હાજર છે, ઇન્દ્રિય પણ હાજર છે, અને છતાં જ્ઞાન પોતાથી જે વિષયનું કરવું હોય તે પોતે કરે છે. હા, તેને સ્પર્શ ઇન્દ્રિયથી સ્પર્શનું, પણ સ્પર્શમાં પણ આઠ જાતની પર્યાય છે, તેમાં પણ જુદું જુદું થઈ શકે ને, આઠ જાતની પર્યાય છે. એક ઇન્દ્રિય વાળાને એક ઇન્દ્રિયનો જ વિષય મેળા કરે, પણ એમાં પણ આઠ જાતની પર્યાય છે. પછી ત્રીજું, પુસ્તકના શબ્દોને જીવ પોતાના જ્ઞાન વડે, કોઈનામાં અક્ષર ન છપાણા હોય તો પુસ્તકના શબ્દોને જીવ પોતાના જ્ઞાન વડે વ્યવહારથી જાણે છે અને ચશ્મા તેમાં નિમિત્ત માત્ર બને છે. પુસ્તકના શબ્દોને જીવ પોતાના જ્ઞાન વડે કેવી રીતે જાણે છે? વ્યવહારથી. શા માટે? એમાં તન્મય થઈને એકાકાર થઈને જાણતું નથી. અને જ્યારે જ્યારે પુસ્તકને શબ્દોનું જ્ઞાન થાય છે ત્યારે ચશ્મા તેમાં શું છે? નિમિત્ત માત્ર છે. જગતના જીવો નિમિત્તને કરતા માને છે, જ્યારે જૈન દર્શન નિમિત્તને નિમિત્ત રૂપે સિદ્ધ કરીને બતાવે છે. હવે 129 પ્રશ્ન. બ્રાહ્મી તેલના વપરાશ કે બદામ વગેરે ખાવાથી બુદ્ધિ વધે માન્યતા બરાબર કે નહીં? હવે તો કદાચ એવું કોઈ નહીં માનતા હોય. માને છે હજી? હવે ખબર નહીં, અહીંયા તેલ તો કદાચ ન વાપર, જે કોઈ વાપરતા હોય બીજું કઈ વાપ જે કોઈ, તો એવું પણ નથી. કેમ કે એક દ્રવ્યની શક્તિ બીજા દ્રવ્યનું કોઈ કામ કરી શકે નહીં. તેથી બ્રાહ્મી તેલના માલિશ વગેરેથી બુદ્ધિ વધે એ માન્યતા ખોટી છે. હવે કોમ્પ્યુટર લેવું બોલે, બીજું ન યાદ રહેતો. કોમ્પ્યુટર વધારે કરીએ ને બધું જ્ઞાન વધે કે નહીં? જેટલા ડેસ્ક સ્ટડી કરીએ એમ અઘરું લઘુત્વ ગુણ બતાવે. પછી 130. દૂધમાં છાશ પડવાથી દહીં થાય એમ માનવું તે બરાબર કે નહીં? દૂધમાં દહીં છાશ મેળવાણ પડે છે તો દહીં બને છે, વાત તો સાચી ને? તો મને બનાવી દો, મેળવાણ નાખ્યા વગર દૂધમાંથી દહીં બનાવી દો. દૂધમાં મેળવાણ નાખ્યા વગર દહીં બનાવી દો, નથી બનતું ને? એટલે દહીંથી બને છે ને છાશ નાખવાથી. પણ એવી જરૂરી છે કે તારે તારી ઈચ્છા મુજબ દૂધમાંથી દહીં બનાવવું પડે? અને જો ફરીથી છાશ નાખવાથી દહીં બનતું હોય છે તો ઘણી વાર છાશ વધારે પડી જાય તો શું થાય છે? દૂધ ફાટી જાય છે, બગડી પણ જાય છે. દૂધ ગરમ કરતા અને છાશને એક ટીપું પડ્યું હોય તો શું થાય છે? ઉનાળામાં ને એમાં હોય છે મેળવાણ નાખો તોય નથી મળતું. ઉનાળામાં ને એમાં હોય છે મેળવાણ બહુ નાખવું પડે ને, પછી ઠંડામાં રાખવું પડે. તો એવો શું છે? આ એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે દૂધમાંથી દહીં ક્યારે થશે, કે એમાં પોતાની યોગ્યતા અને છાશનું નિમિત્ત. છાશ નાખી એટલે નહીં અને નહીં નાખી એટલે એમ પણ નહીં, પણ જ્યારે જ્યારે દૂધમાંથી દહીં બને છે ત્યારે તેમાં છાશ નિમિત્ત હોય છે, અને નિમિત્ત રૂપે નથી હોતો દૂધની બીજી રૂપની અવસ્થા હશે. દૂધ પોતાનું પરિણમન કર્યા કરે છે, દૂધમાંથી દૂધરૂપનું પણ પરિણમન થાય, દૂધમાંથી દહીં રૂપે. જ્યારે જ્યારે દૂધમાંથી દહીં રૂપે પરિણમન થાય ત્યારે એમાં મેળવણ છાશ નિમિત્ત હોય છે. ન હોય ને થાય એવો પ્રશ્ન જ. જ્યારે જ્યારે દહીં બને છે ત્યારે ત્યારે એ નિમિત્ત હોય છે. છાશ હોય છે ત્યારે બને છે એમ નહીં, છાશ જ્યારે જ્યારે હોય છે ત્યારે દૂધમાંથી દહીં બને છે એમ નહીં, પણ જ્યારે જ્યારે દૂધમાંથી દહીં બને છે ત્યારે એમાં મેળવણ છાશ તેમાં નિમિત્ત હોય છે. એટલે જીવને, અને કોઈ એમ માને છાશ વગર દહીં બને કે ન બને? ખબર છે કેવી રીતે મેળવણ પેલા કરે છે? કાચ અથવા ચાંદીથી પણ મેળવે છે, અને કાચ લીંબુનો રસ એ ઘણા પ્રકારથી કરતા હોય છે. આ તો એક દ્રષ્ટાંત છે કે એની દૂધની જયારે યોગ્યતા છે દહીં રૂપે બનવાની ત્યારે કોઈને કોઈ એને નિમિત્ત હોય છે. એની યોગ્યતા નથી નતું એમ પ્રશ્ન કર કે એમાં મને દહીં બનાવી ગયો તો એ ક્યાંથી બને? એની દૂધની જયારે યોગ્યતા ન હોય ત્યારે પ્રશ્ન કરે કે દહીં બનાવી દો, તો યોગ્યતા વગર કાર્ય થવાનું નથી. અને જયારે જયારે યોગ્યતા છે તો તેને યોગ્ય ત્યાં નિમિત્ત છે જે હોય છે. આવો સહજ સરળ સંબંધ છે, પણ પોતાના અજ્ઞાનતાને કારણે પ્રશ્નને વધારે ગૂંચવે છે. કારણ કે એના પ્રશ્નમાં પોતાની અધિકતા દેખાય. હું કહું ત્યારે થવું જોઈએ, એને શું મુખ્યતા હોય છે? હું જયારે ઈચ્છું, હું જયારે કહું ત્યારે એમાંથી દહીં થવું જોઈએ. મારા પણ પોતાનું કર્તૃત્વ રાખવું છે. તારા કર્તૃત્વથી દહીંમાં દૂધમાં ફેરફાર નહીં થાય એની યોગ્યતાથી. તો યોગ્યતા તો તેને જીવનમાં સ્વીકારવું જ પડશે. હવે એક વિચાર કરીએ, કોઈ ભવિષ્ય સુકામ ને કોઈ અભવિષ્ય સુકામ, કોઈ કહેશે એમાં? એનો શું જવાબ આપી શકીએ? નિમિત્ત એવું છે કોઈ? ટીકાળી ઉપાદાન તો સરખું છે, ટીકાળી ઉપાદાન તો સરખું છે કે નહીં, અને છતાં કોઈ ભવી ને કોઈ અભવી શા માટે છે? એટલા માટે તો ઉપાદાનમાં બે પ્રકાર લીધા છે, ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાનમાં પણ ભેદ લીધા છે. ક્યાં છે બે ભેદ? પૂર્વ પર્યાય પર્ણ દ્રવ્ય તે પણ એને લેવાય, અને તત્સમયની યોગ્યતા એનું ખરેખર તો બહુ છે, આગળ છે, આમાં પણ છે. ખરેખર એને સમજવા જેવું છે. વર્તમાન પર્યાયની પૂર્વ પર્યાય પર્ણ દ્રવ્ય જો એને કારણ હોય તો મોક્ષ માર્ગ તો કેટલા સમય પહેલા શરૂ થઈ ગયો છે? મોક્ષ માર્ગ એક વ્યક્તિગતનો વિચાર કરીએ, એક વિચાર કરીએ કે મોક્ષ માર્ગ જો મોક્ષનું કારણ હોય તો મોક્ષ માર્ગ તો ઋષભદેવ ભગવાનને કેટલા વખત પહેલા શરૂ થઈ ગયો? અથવા એ જાવા દે મુનિદશા લઈએ, સમ્યક દર્શન ગણવું, પણ સમ્યક મુનિદશા કેટલા વખત રહી ઋષભદેવ ભગવાનને? 1000 વર્ષ. અને મલ્લીનાથ ભગવાનને 6 દિવસ. 6 દિવસ શું કામ આમ ફરક પડ્યો? મુનિદશા તો હતું, પૂર્વ પર્યાય પર્ણ દ્રવ્ય તો હતું, અને છતાં કેમ ફરક પડ્યો? વર્તમાન યોગ્યતા કે એ પૂર્વ પર્યાય પર્ણ દ્રવ્ય હોવા છતાં તે સમયની એની જો યોગ્યતા નથી તો આ પરિણતિ પ્રગટ થતી નથી. માટે વર્તમાન પર્યાયની પોતાની યોગ્યતા એ પણ એમાં કારણ, સાથે સાથે પૂર્વ પર્યાય પર્ણ દ્રવ્ય કે ત્રિકાળી ઉપાદાન બધું સાથે હોય છે. પણ અલ્ટિમેટ આપણે આમ કેમ, આ ભવિષ્ય સુકામ, આ અભવિષ્ય સુકામ, આમને કેમ મોક્ષમાં વાર લાગી, આમને કેમ ન લાગી, એનો જવાબ શું છે? તે નહીં, તે સમયની તત્સમયની યોગ્યતા. અને એટલા માટે તો છે ને પર્યાય પણ એક સમયનું સત છે. સત છે તો તેને કોઈ કારણ ન હોય, એ અહેતુક અને નિરપેક્ષ હોય. તો પર્યાયની પણ સ્વતંત્રતા સ્વીકારીને, પર્યાયની પણ વર્તમાન યોગ્યતા સ્વીકારીને તેનું પણ લક્ષ છોડવું, તે ખરેખર એને હિતનું કારણ. પર્યાયની સ્વતંત્રતા દેખાડવાનું કારણ શું? પ્રમાદ માટે છે કે ભલે એને જે તેવી થતી હોય, પણ પર્યાયનું લક્ષ એને રહ્યા કરે છે. કારણ કે એને સત તરીકે, સ્વતંત્ર તરીકે ન સ્વીકારે તો એને કરતા પણ એને રહ્યા કરે છે. તો પર્યાય પણ સત છે. અને ગુરુદેવસિંહનું એટલા માટે પ્રવચન સાર ગાથા 160 ઉપરનું પ્રવચન બહુ સુંદર છે. સત દ્રવ્ય, સતગુણ, સત પર્યાય, સતનો વિસ્તાર છે. અને એના ઉપરથી ગુરુદેવ જુદા જુદા ગુણો ઉપર બહુ સરસ રીતે ઉતાર્યું છે. આપણે તે વાત અહીંયા કરી લઈએ કે એક દ્રવ્યની શક્તિ બીજા દ્રવ્યનું કોઈ કામ કરી શકે નહીં, તેથી બ્રાહ્મી તેલના માલિશ વગેરેથી બુદ્ધિ વધે. એ તો પૂરુંથી ઉપર છાશનું પૂરું કરીએ. છાશ પડવાથી દહીં થાય તો પાણીમાં પણ છાશ પડવાથી દહીં થવું જોઈએ. છાશથી જો થતું હોય તો ગમે એમાં છાશ નાખો, એ બધું દહીં થઈ જવું પડે. છાશના પરમાણુ જુદા અને દૂધના પરમાણુ જુદા છે. છાશરૂપ પર્યાયવાળા પરમાણુમાં પણ દરેકમાં અગુરુ લઘુત્વ ગુણ હોવાથી તે દૂધના પરમાણુમાં પ્રવેશી શકતું, અને આગળ તો અભાવ આવશે આપણને. 4 અભાવ છે, એમાં એક પૂતગલની પર્યાય અને બીજા પૂતગલની પર્યાય વચ્ચે શું છે? અન્યોન અભાવ છે. તો દૂધના પરમાણુ જુદા છે ને છાશના પરમાણુ, બે વચ્ચે તો અભાવ છે. અભાવ છે તો એકને અડતા નથી, અડતા નથી તો એકથી બીજું કાર્ય થયું કેમ બને? છાશથી દહીં બનતું હોય તો ઘીમાં છાશ નાખી દઈએ, તેલમાં છાશ નાખી દઈએ, દહીં થઈ જશે? દૂધમાં યોગ્યતા છે કે દહીં રૂપે પણ માની? ઘી તેલની કે એની પાણીની કોઈની યોગ્યતા જ નથી કે છાશ રૂપે દહીં રૂપે પણમે. તો એમાં છાશ ગમે એટલી નાખો એ થતું નથી. દૂધની યોગ્યતા છે, તેમાં છાશમાં શેની યોગ્યતા? એટલે જ ને, છાશમાં યોગ્યતા છે તો પાણીની અંદર નાખો દહીં થઈ જશે. છાશમાં જો યોગ્યતા હોય તો પાણીની અંદર નાખી દો. ઓકે, નહીં સરસ, કઈ નહીં, પ્રશ્ન કરવાનો. અને રિયલી આ આપણને વાત શું કામ ઘૂંટાવવી છે કે સમયે સમયે આપણને આ પ્રશ્નો ઉઠવાના છે જીવનમાં. દરેક નિમિત્ત આપણને કરતા પણ દેખાય છે, આપણને દરેક નિમિત્ત કેવા. કારણ કે કરતા કોણ છે એ દરેક દ્રવ્યની સ્વતંત્રતા તો આપણને ખબર, અરે દરેક દ્રવ્યની સ્વતંત્રતા હજી ખબર નથી. તેના અવિભાગ પ્રતિછેદ સુધી પહોંચવાની વાત તો આપણને જે જે નિમિત્ત દેખાય કરતા પણ એ કલ્પાઈ જવાય છે. માટે આ વારંવાર આ વાત લેવા જેવી છે. ટાઈમ થઈ ગયો છે, પૂરો કરી આ પ્રશ્ન. છાસરૂપ પર્યાય વાળા પરમાણુમાં પણ દરેકમાં અગુરુ લઘુત્વ ગુણ હોવાથી તે દૂધના પરમાણુમાં પ્રવેશી શકે નહીં. છાસ દૂધમાં ન પ્રવેશે અને દૂધ છાસમાં ન પડે. પણ દ્રવ્યત્વ ગુણના કારણે કોઈ કે દૂધમાંથી દહીં સુકામ બન્યું તો કે દ્રવ્યત્વ ગુણના કારણે દૂધરૂપ પર્યાય વાળા પરમાણુ સ્વયં પલટીને દહીં રૂપ થાય છે. આ ફેરફાર શેના કારણે થયો? છાસ નાખવાથી કે દૂધના પરમાણુમાં દ્રવ્યત્વ નામનો ગુણ હતો કે જેથી દૂધરૂપની પર્યાયનો વ્યય થઈને દહીંરૂપની પર્યાય થાય છે. છાસ તો નિમિત્ત માત્ર છે. જયારે દૂધના પરમાણુ પોતાના ક્ષણિક ઉપાદાન, આવ્યું જવાબ, ક્ષણિક ઉપાદાનની યોગ્યતાથી દહીં થવારૂપ કાર્ય કરે છે. ક્ષણિક ઉપાદાન, કારણ કે દૂધ તો પહેલાથી હતું જ, પહેલા કેમ દહીં ન થયું? એની ક્ષણિક ઉપાદાનની વર્તમાન યોગ્યતા નહોતી, તો એ યોગ્યતા જયારે થઈ ત્યારે દહીં થવારૂપ કાર્ય કરે છે, ત્યારે છાસ વગેરેને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. આમ એના જ્ઞાનમાં બહુ ક્લિયર કટ થઈ જવું જોઈએ. નિમિત્ત નિમિત્તના સ્થાનમાં છે. જૈન દર્શન નિમિત્તને ઉડાડતું નથી, પણ નિમિત્તને કરતા પણ ઉડાવે છે. જે આપણી ભૂલ શું થઈ છે, નિમિત્તને આપણે કરતા પણ સ્થાપીએ છીએ એને જૈન દર્શન નિમિત્ત નિમિત્તના સ્થાનમાં છે, પણ નિમિત્ત તે કરતા નથી, નિમિત્તે ઉપાદાન નથી. તેનો વાત આગળ આપણે આ પ્રશ્ન આગળ ચાલી ગયો. 130મો કે દૂધમાં મેળવણ નાખીએ તો દહીં થાય કે નહીં, એમાં બે પોસિબિલિટી થાય છે. એક શું થાય છે કે જો મેળવણ નાખવાથી જો દહીં થતું હોત તો જે જે વસ્તુમાં મેળવણ નાખીએ એમાં દહીં થવું જોઈએ. એક પોઈન્ટ જો, કારણ કે મેળવણ નાખવી શું થઈ ગયું, કારણ બની ગયું, અને કારણ છે તો કાર્ય હંમેશા થવું જોઈએ. તો એક પોઈન્ટ એ છે કે એવું તો ક્યાંય જોવામાં આવતું નથી કે દરેકમાં મેળવણ નાખીએ તો દહીં થાય છે એવું થતું. તો શેમાં મેળવણ નાખવાથી દહીં બને છે? દૂધમાં. પણ શા માટે ખાસ દૂધ? કે જેની યોગ્યતા છે એમાં નાખો. ખરેખર દૂધ એટલે શું? જેમાં દહીં થવાની યોગ્યતા છે એમાં મેળવણ આવે તો દહીં બનશે. મેળવણ નાખવાથી દહીં બન્યું કે યોગ્યતા હતી તો બન્યું? બરોબર ને? બે આપણને દેખાય છે ને. હા, એવું બને છે કે દૂધમાં યોગ્યતા હોવાથી જયારે જયારે એમાં દહીં રૂપનું પરિણમન થાય ત્યારે મેળવણ હોય છે. મેળવણથી જો થતું હોય તો જેમાં જેમાં નાખીએ તેમાં દહીં થવું જોઈએ, તો એવું તો દેખાતું નથી. અને કોણ દહીં રૂપે પરમે છે? કે જેમાં દહીં રૂપે થવાની યોગ્યતા છે તેવું દૂધ જ દહીં રૂપે પરમે છે. અને એમાં દહીં રૂપે પરમવાની યોગ્યતા છે તો સામે મેળવણ હોય જ છે. હજી આમાં કોઈ આર્ગ્યુમેન્ટ હજી કરી શકે કે મેળવણ ન નાખવું હોત તો મેળવણ ન નાખવું હોત તો એની યોગ્યતા નહોતી એટલે નથી. મેળવણ નથી નાખ્યું એટલે ન બન્યું એમ ક્યાંથી તું લઈ આવ્યો? અને તને કેમ ખબર પડી કે મેળવણ નાખવું હોત તો દહીં બની જ જાત? મેળવણ નાખવું હોત તો કદાચ ન પણ મળત અથવા ફાટી પણ જાત. એવું કોઈ જરૂરી કે દરેક દૂધમાં નાખેલું મેળવણ હંમેશા દહીં રૂપે થાય છે? તા તો એક આપણી ધારણા હોય છે, નિયમ નથી. આપણી એક ધારણા હોય છે તો કેમ ન બન્યું તે વખતે તેની યોગ્યતા નહોતી. એટલે જગતમાં કાર્ય હંમેશા કોના આધારે થાય છે? નિમિત્તના કારણે કે યોગ્યતાના કારણે? યોગ્યતાના કારણે. અને યોગ્યતા કેટલા પ્રકારની છે? બે પ્રકારની યોગ્યતા કહો, ઉપાદાન કહો, ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. યોગ્યતા બે પ્રકારની, ત્રિકાળી યોગ્યતા અને ક્ષણિક યોગ્યતાથી કાર્ય થાય છે. પણ આપણી યોગ્યતા ઉપર નજર જતી નથી. આપણને નજરમાં કોણ આવે છે? નિમિત્ત નજરમાં આવે છે. અને એ નજરમાં આવતું હોવાથી આપણે એને કરતા પણ સ્વીકારી લઈએ છીએ. એ પ્રશ્ન થયો. તો હવે 131મો પ્રશ્ન છે, આ ઉપરથી શું સિદ્ધાંત સમજવો? દહીં ને દૂધનું આપણે સ્વીકાર, એના ઉપરથી સિદ્ધાંત. જીવ જ્યારે પોતે પોતાથી સ્વસન્મુખ થઈ પોતાનું સ્વરૂપ સમ્યકપણે સમજે છે ત્યારે સમ્યક જ્ઞાનીનો ઉપદેશ વગેરે તેને નિમિત્ત રૂપે હોય છે. જો યોગ્યતા પોતાની પહેલી, જીવ જયારે પોતે પોતાથી સ્વન્મુખ થઈ પોતાનું સ્વરૂપ સાચી રીતે સમજે છે. પોતે ન સમજે તો કોણ આવીને સમજાવી દેશે? પોતે જો સમજતો નથી તો તેને કોઈ આવીને સમજાવી શકતું નથી, અને જો પોતે સમજે છે તો એને યોગ્ય નિમિત્ત મળ્યા વગર રહેતું નથી, ગોતવા નથી જવું પડતું. પોતે જો પોતાના પુરુષાર્થથી સમજે છે તો યોગ્ય નિમિત્ત મળ્યા વગર રહેતું નથી, અને જો પોતે નથી સમજતો તો જગતમાં કોઈ એને સમજાવી, જગતની અંદર તીર્થંકર પરમાત્માની ઓમ ધ્વનિ સિવાય ઉત્કર્ષ નિમિત્ત કયું હશે? કોઈ નથી. અને છતાં એ વાણી સાંભળીને પણ આપણે પાછા આવ્યા. શું કામ આવ્યા? વાણીમાં ખામી હતી કે આપણી યોગ્યતામાં ખામી હતી? તે શું સૂચવે છે? કે ઉપાદાનની તૈયારી વગર, યોગ્યતા વગર કાર્ય થતું નહીં. અને ગુરુદેવસિંહની વાક્ય બહુ નાનપણથી ગમતું ને. કયું વાક્ય? બે વાક્ય હતા. વાક્ય એટલે કડી રૂપે છે, આમ ગીત રૂપે. દ્રવ્ય સંયમ છે ગ્રવેક પાયો ફેર પીછો પટક્યો. એક ઈ હતું, દ્રવ્ય સંયમ છે ગ્રવેક પાયો, નવમી ગ્રવક ફેર પીછો પટક્યો, એકેન્દ્રીય આદિમાં ચાલ્યો ગયો. અને બીજું કયું? કેવડી આગળ રહી ગયો કોરો. કેવડી આગળ ગયો છતાં પણ કેવો આવ્યો? કોરો આવ્યો. શા માટે કોરો આવ્યો? પોતાની યોગ્યતા. વાણીમાં ખામી હોય છે તો જો પોતાની યોગ્યતા વગર નિમિત્ત કાંઈ કરતો નથી. એ જ મારીચીના ભાવમાં મહાવીર ભગવાને વાણી સાંભળી હતી કે નહીં? અને છતાં કાંઈ ન થયું, અને એમની યોગ્યતા જાગી તો સિંહના ભાવમાં પ્રાપ્ત થયું. યોગ્યતા વગર તો યોગ્યતા માટે શું કરવું? પોતાનો પુરુષાર્થ જાગૃત કરવો. કોઈ કે ને અમારે શું યોગ્યતાની રાહ જોવી છે કે પુરુષાર્થ જાગૃતિ થતા યોગ્યતા એને થઈ જાય છે? યોગ્યતાની રાહ જોવી છે. યોગ્યતાની જે રાહ જોવે છે એ જ દેખાડે કે તારી યોગ્યતા પાકી નથી. યોગ્યતાની જે રાહ જોવા બેઠો છે એ શું દેખાડે છે? તારી યોગ્યતા પાકી નથી. યોગ્યતા જેની પાકી હોય એના અંતરમાં પુરુષાર્થ કરવાનો જાગે ને એવું હોઈ શકે નહીં. તો અહીંયા કહે છે કે જીવ જયારે પોતે પોતાથી સ્વસન્મુખ થઈ પોતાનું સ્વરૂપ સાચી રીતે સમજે છે ત્યારે સમ્યક જ્ઞાનીનો ઉપદેશ વગેરે તેને નિમિત્ત રૂપે હોય છે. એને ક્યાંય ગોતવા શોધવા જવું પડતું નથી. એ રીતે સર્વત્ર ઉપાદાનથી જ કાર્ય થાય છે. ઉપાદાન બલ જહા તહા નહીં નિમિત્ત કો દાવ. આવે છે ને? શેમાં આવે છે? દોહા કે છેલ્લે શું આવતું હતું? સંવાદ કે દોહા? ફરીથી મને લાગે પરિસરણ ફરીથી કરવા પડશે. બધું ભૂલાય સેના માટે બધું કરતા? સંવાદ નહીં, પણ બનારસદાસજીની જે દોહા છે ને એમાં આવે છે. ઉપાદાન બલ જહા તહા નહીં નિમિત્ત કો, જ્યાં જુઓ જેમ અહીંયા કીધું ને સર્વત્ર ઉપાદાનથી જ કાર્ય થાય છે. કોઈ નિમિત્તની કદી પણ રાહ જોવી પડતી. જગતમાં નિમિત્ત કેટલા છે? અનંતા. નિમિત્ત કેટલા છે? અનંત છે કે જગત આખું જ્ઞેય છે? જગતમાં ક્યાંય નિમિત્ત છે જ નહીં. એ તો કાર્ય બને ત્યારે નિમિત્ત કહેવાય છે. બાકી જગત આખું કેવું છે? જ્ઞાનનું જ્ઞેય છે. નિમિત્ત ક્યાંથી આવ્યું? નૈમિતિક પર્યાય ઉત્પન્ન થયા વગર નિમિત્ત કોને કહેશો? અહીંયા પ્રતિબિંબ હોય તો કોઈને બિંબ કહેવાય ને? પછી પ્રતિબિંબ જ નથી, બિંબ કોને ગોતવા જશો? એમાં જે નૈમિતિક પર્યાય ન હોય તો નિમિત્ત કોને ગોતવા જવું છે? જગત આખું જ્ઞેય છે. અહીંયા નૈમિતિક પર્યાય થતા નિમિત્તનો આરોપ આવે છે. તો નિમિત્તની ક્યારે રાહ જોવી પડતી નથી, પણ નિમિત્ત તે સમયે હોય છે ખરું. જૈન દર્શન નિમિત્તને સ્થાપે છે, પણ નિમિત્તને કરતા પણ સ્થાપતું. નિમિત્તની હાજરી છે, પણ નિમિત્ત કરતું નથી. જો નિમિત્ત કરતું હોત તો ઉપાદાનના ભાગે શું કામ આવે? અને ખરેખર વિચાર કરીએ તો જગતમાં કોઈ નિમિત્ત નથી, તો બીજાની અપેક્ષા નિમિત્ત. દરેક દ્રવ્ય પોતપોતાનું ઉપાદાન તો ઉપાદાન દરેક દ્રવ્ય પોતાનું ઉપાદાન છે કે નહીં? તો બીજાના સંબંધમાં જોઈએ તો એ શું દેખાય છે? નિમિત્ત દેખાય છે. કુંભાર ઘડામાં નિમિત્ત છે, પણ કુંભાર એની ઈચ્છા માટે શું છે? ઉપાદાન છે. તો જગતમાં બધા જ પોતપોતાના માટે ઉપાદાન છે. એ તો બીજાનો સંબંધ જોવા માટેનું નામ નિમિત્ત આપવામાં આવે છે. તો દરેક પોતાના ઉપાદાન પણ એ કાર્ય કરતા રહે છે. તો કોઈ ક્રમબદ્ધ ને બાને કોઈ પુરુષાર્થ ઉડાવતું હોય તો પુરુષાર્થ નથી સમજતો ને ક્રમબદ્ધ નથી સમજતો. શું છે? ક્રમબદ્ધ ના બાને જો પુરુષાર્થ ઉડાવે તો પુરુષાર્થ ને સમજતો નથી, ક્રમબદ્ધ ને પણ સમજતો નથી. ક્રમબદ્ધ ની સાથે એટલે તો કીધું ને, ક્રમબદ્ધ ના ક્રમમાં પુરુષાર્થ છે અને પુરુષાર્થ ના સાથે ક્રમબદ્ધ છે, બે સાથે જ હોય છે. ક્રમબદ્ધ છે ત્યાં પુરુષાર્થ છે, પુરુષાર્થ છે ત્યાં ક્રમબદ્ધ છે. પુરુષાર્થમાં કર્તા બુદ્ધિ નથી અને ક્રમબદ્ધમાં પ્રમાદ નથી. પુરુષાર્થના બાને કોઈ કર્તાપણામાં ચાલ્યો જાય તો પણ ખોટું છે, અને ક્રમબદ્ધના બાને કોઈ પ્રમાદમાં ચાલ્યો જાય તો પણ ખોટું છે. બે સાથે હોય છે, એકબીજાના પૂરક છે, એકબીજાની સાથે રહેલા છે. હવે 132મો પ્રશ્ન. આત્મા મોક્ષ દશા પામતા તેજમાં તેજ ભળી ગયું એમ માનવામાં આવે તો શું દોષ છે? આવું ઘણા માને છે, જ્યોતમાં જ્યોત મિલ ગઈ. અરે ભાઈ, જેના માટે પુરુષાર્થ કરતા હતા ને એમાં પછી કોકમાં ભળી જશું તો પછી આ સુખ રહેશે ક્યાં? જ્યોતમાં જ્યોત ભળી જાય. ઘણા એમ માને કે ભાઈ સંસારમાં તો જુદા રહે, મોક્ષમાં શું કામ જુદા રહેવું? તો જુદા છે તો જુદા રહે છે, એમાં શું છે નવું? દરેક પોતપોતાનું અસ્તિત્વ પોતામાં રહે છે. અજ્ઞાન દશામાં રાગદ્વેષ કરીને જુદા રહેતા હતા અને પૂર્ણતા થતા વિતરાગતા કરીને રહે છે, પણ દરેક પોતાનું અસ્તિત્વ તો ટકાવી જ રાખે છે. કોઈનું અસ્તિત્વ કોઈમાં ભળી જતું નથી. દરેક દ્રવ્ય પોતાનું સિદ્ધ દશા થતા પણ જીવ પોતાનું અસ્તિત્વ ટકાવે છે. એમ જો ન માને તો એમ અગુરુ લઘુત્વ ગુણ અને અસ્તિત્વ ગુણને તે સ્વીકારતો નથી. જ્યોતમાં જ્યોત ભળી જાય તો એનો અર્થ પોતાનું અસ્તિત્વ નાશ પામ્યું, તો એને શું માન્યું? અસ્તિત્વ ગુણને માન્યો નથી. અને પ્લસ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય તો પછી એને અગુરુ લઘુત્વ ગુણને પણ માન્યો નથી. મોક્ષ જનાર જીવ સ્વતંત્ર અને સુખી ન થયો પણ એ તો નાશ પામ્યો. તાવ નાશ કોને ગમે? સંસારમાં કોઈને પોતાનો નાશ નથી ગમતો. કૂતરાને લાકડી મારવા જાવ તો શું થાય છે? ભાગી જાય છે કે ને, બચવા માટે. કે એને પણ પોતાનું અસ્તિત્વ ગમે છે કે નહીં? કાર સામેથી આવતી હોય તો પંખી પણ શું થાય છે? કે મૂડી જાય છે. સંસારમાં જો પોતાનું અસ્તિત્વ એને ગમે છે તો જ્યાં પૂર્ણ સુખ મળે ત્યાં સ્વતંત્રપણે પોતાનું અસ્તિત્વ ન ગમે એને? કે દરેકને પોતાનું અસ્તિત્વ તો ટકા. આજ ગરીબ પણ શું કહે છે? ભાઈ, અમે અમારી રીતે સૂકો રોટલો ખાઈને પણ અમે તો રહેશું, જીવશું. કે એને મરવાનું ગમતું હોય છે? તો દરેકને જો સંસાર દુઃખમાં પણ અસ્તિત્વ ગમે છે અને પૂર્ણ સુખ થાય ને પછી કે મારું અસ્તિત્વ જ ન રહે તો એવું બનતું નથી. આથી મોક્ષ દશા પામે તે બીજામાં ભળી જાય એ માનનારો પોતાનો પણ મોક્ષમાં નાશ માને છે. માટે પોતાનો નાશ થાય એવો ધર્મ કોણ ડાયો પુરુષ કરે? એવો કયો ધર્મ હોય કે તમારો જ નાશ કરી દે? અને એવો ધર્મ કદાચ હોય તો માને કોણ? એવું ધર્મ કઈ હોય તમારું અસ્તિત્વ જ સાવ ઉડાડી દે એવું તો હોઈ શકે નહીં, એવું કોઈ કરે નહીં. હવે 133મો પ્રશ્ન. જીવ સંસાર દશામાં એકેન્દ્રીપણાને પામે ત્યારે તેના ગુણો ઘટી જાય અને પચેન્દ્રીપણાને પામે ત્યારે તેના ગુણો વધી જાય, એમ તો બને કે નહીં? કેમ એવું દેખાય તો છે? એકેન્દ્રીપણામાં ક્યાં કાંઈ એને ખબર પડે છે અને પચેન્દ્રી થાય કેટલી બધી ખબર પડે? ગુણો વધી ગયા ને આપણને. ગુણો વધે છે કે પર્યાયમાં જ્ઞાન વધે છે? ગુણો તો છે એટલા જ રહે છે. દ્રવ્યમાં અગુરુ લઘુત્વ નામનો ગુણ છે તેથી તેના કોઈ ગુણોની સંખ્યા કદી વધતી પણ નથી અને કદી ઘટતી પણ નથી. અને જો એવું વધઘટ થતું હોય તો પછી ગુણોની વ્યાખ્યા જે છે એ જ ખોટી પડે છે. કે દ્રવ્યના પૂરા ભાગમાં અને સર્વ અવસ્થામાં. તો ગુણ તો સર્વ અવસ્થામાં રહ્યા નહીં, જો એમાંથી ગુણ આવજા થતા હોય તો સર્વ અવસ્થામાં ગુણ રહે નહીં, તેની વ્યાખ્યા ખોટી પડે. પછી દ્રવ્ય તથા ગુણો સદાય બધી હાલતમાં પૂર્ણ શક્તિ વાળા જ રહે છે, ક્યારેક હોય ક્યારેક ન હોય. અને એક ગુણ છૂટે તો બીજો ગુણ છૂટે તો ત્રીજો, તો પછી દ્રવ્ય શું થઈ જશે? ખાલી થઈ જાય. તો ગુણોના સમૂહ તે દ્રવ્ય એ વાત પણ રહેતી નથી. એટલે દ્રવ્યમાં જેટલા ગુણો છે તેટલા સદાય કાયમ રહે છે. પર્યાયમાં વધઘટ થાય છે, અને પર્યાયનો તો સ્વભાવ છે કે એમાં ઓછું વધતું થયા કરે છે. પોતાના કારણે ગુણના વર્તમાન પર્યાયમાં જ ફેરફાર પરિણમન થાય છે. એક ઇન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં આવ્યો તે પોતાની જ્ઞાન ગુણમાં જ્ઞાન વધ્યું એ પોતાના કારણે એવો ફેરફાર થયો છે. ગુણ ઓછા વધતા થતા નથી. હવે પ્રદેશત્વ ગુણ, આ શેમાંથી ચેપ્ટર ચાલે છે આપણું? ગુણમાંથી. પહેલો પ્રશ્ન ક્યાંથી શરૂ કર્યો હતો? વિશ્વ. વિશ્વની અંદર આપણને શું દેખાણું? છ દ્રવ્ય. એમાં છ દ્રવ્યમાંથી દ્રવ્ય કોને કીધું? ગુણોના સમૂહ. અને ગુણ કોને કીધા? દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થા મારે તેને ગુણ કીધા. તો દ્રવ્ય તો છ પ્રકારના, તો ગુણ કેટલા પ્રકારના છે? ગુણ પ્રકાર કેટલા છે? સામાન્ય અને વિશેષ. એમાં સામાન્ય ગુણ કોને કહે છે? જે છ દ્રવ્યોમાં બધાય દ્રવ્યમાં હોય તેનું નામ સામાન્ય ગુણ કહે છે. અને વિશેષ ગુણ જે છ દ્રવ્યમાં ન હોય પણ પોતપોતાના દ્રવ્યમાં હોય, એક કરતા વધારે દ્રવ્યમાં હોય પણ બધાય દ્રવ્યમાં હોય નહીં પણ પોતપોતાના દ્રવ્યમાં હોય, તેને વિશેષ ગુણ કહેવામાં આવે છે. અને વિશેષ ગુણ કેટલા છે? વિશેષ ગુણ અનંત. અને સામાન્ય ગુણ કે છ છે સામાન્ય ગુણ? અનંત સામાન્ય ગુણ છે, પણ એમાં છ નું આપણે વર્ણન કરીએ છીએ. એમાં પહેલો ગુણ કયો હતો? અસ્તિત્વ. અસ્તિત્વ ગુણ શું સિદ્ધ કરે છે? કે પદાર્થની હયાતી છે. પદાર્થની હયાતી ક્યારે છે? ભૂતકાળમાં પણ હતી, વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં પણ રહેવાની છે. વસ્તુ પદાર્થ દ્રવ્ય ક્યારે નવો ઉત્પન્ન પણ ન થતો અને ક્યારે તેનો નાશ પણ થતો નથી. વસ્તુત્વ ગુણ શું શીખડાવે છે? કે દરેક દ્રવ્યનું અસ્તિત્વ છે કેવું છે? પર્યાય વાળું છે. અસ્તિત્વ છે પણ એમની અંદર પર્યાય ન હોય એવું ક્યારેય બની શકે? તો અસ્તિત્વ અસ્થિ શીખડાવે છે હયાતી. અને હયાતી કેવી છે? પર્યાય સહિત હોય છે એમ વસ્તુત્વ ગુણ કહે છે. હવે દ્રવ્યત્વ ગુણ એમાં શું ઉમેરે છે? કે ભાઈ દ્રવ્યનું અસ્તિત્વ પર્યાય વાળું હોવા છતાં એ પર્યાય કેવી છે? કે દર સમયે બદલતી રહે છે, નિરંતર બદલતી રહે છે. એ દ્રવ્યત્વ ગુણ આપણને શીખડાવે છે. પ્રમેયત્વ ગુણ શું શીખડાવ્યું? કે કોઈ પણ દ્રવ્ય જ્ઞાનમાં ન જણાય એવું બની શકે નહીં. જગત આખું જ્ઞાનનું જ્ઞેય જ્ઞાનમાં જણાઈ શકે છે, ન જણાય એવું ક્યાંય જગતમાં છે જ નહીં. ન જણાય એવું શેમાં હોય? અજ્ઞાન છે ઈ. ન જણાય એવું માનવું તે અજ્ઞાન. આખું વિશ્વ જગત જણાઈ શકે છે એવું જો નથી માનતો તે પ્રમેયત્વપણાને જ માનતો નથી. ને અગુરુ લઘુત્વ ગુણ શું શીખડાવે છે? કે દરેક દ્રવ્ય જેવું છે તેવું સદાય રહે છે, એના જેટલા ગુણો છે તેટલા ગુણો સદાય રહ્યા કરે છે, એના જેટલા પ્રદેશોની સંખ્યા તેટલી સદાય રહ્યા કરે છે. એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી જાય, એક ગુણ બીજા ગુણમાં ભળી જાય એવું ક્યારેય બનતું નથી. અને હવે છેલ્લો આપણને છઠ્ઠો કયો શીખડાવે છે? પ્રદેશત્વ. પ્રદેશત્વ એટલે દરેક દ્રવ્યને આકાર હોય છે. આકાર વગરનું કયું દ્રવ્ય છે? જો આકાર ન હોત તો એક દ્રવ્યને બીજા દ્રવ્યથી જુદું કેમ પડે? ખાલી લક્ષણથી જુદું પાડી શકત આકારથી. પણ આકાર હોવાથી તું ને હું શબ્દ જે આવે છે શું શીખડાવે છે? બેની જુદાઈ દેખાડે છે કે નહીં? એમ દરેકની જુદાઈ એનું એક કારણ પણ શું છે? આકાર. આ ખુરશી કહેવાય, આ ટેબલ કહેવાય, આ ટેલિફોન એમ શું છે, આપણને એનો એક આકાર પણ ખબર, દરેકનું ફંક્શન જુદું છે, એ ઉપરાંત આપણને શું ખ્યાલ છે એનો આકાર. એક ખુરશી શબ્દ બોલીએ છીએ તો આપણને એક આકાર આવે છે કે નજરમાં, પછી ભલે ડિઝાઇન ગમે એવી કરે પણ એક સામાન્ય આકાર તો ખ્યાલમાં. તો આકાર વગરનું કોઈ પણ દ્રવ્ય હોતું નથી, કારણ કે જગ્યા રોકે છે અને જગ્યા રોકે છે એને ક્ષેત્ર છે, ક્ષેત્ર હોવાથી જગ્યા રોકે છે અને જગ્યા રોકે છે તો તેને આકાર પણ છે. બરોબર છે, ક્ષેત્ર છે અને ક્ષેત્ર હોય તો જગ્યા રોકે અને જગ્યા રોકે છે તો તેને આકાર પણ હોય છે. તો તેની વાત કરે છે પ્રશ્ન 134મો, પ્રદેશત્વ ગુણ કોને કહે છે. જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર અવશ્ય હોય તેને પ્રદેશત્વ ગુણ કહે છે. કોઈ ને કોઈ આકાર એ પણ એક આત્માનો ગુણ છે, શક્તિ છે, સામર્થ છે કે આકાર વગરનો કોઈ હોય નહીં. આત્માને જો આકાર ન હોત તો શું થાત, તો આત્મા ક્યાંય ફેલાઈ જાત. તો મારે ધ્યાન કરવા આત્મા તરફ આમ જોવું છે એ પ્રશ્ન પણ ન રહે. આપણને કોઈ કે ધ્યાન કરે તો આપણી નજર ક્યાં પહોંચે છે, આમ નીચે શા માટે ડળે છે, કે આત્માની આટલામાં જ હયાતી છે, બીજે હયાતી નથી. આત્માને છોડીને બીજે આત્મા વયોગ્યો છે, આ શરીરને છોડીને ક્યાંય એવું નથી. અત્યારના શરીર પ્રમાણ તેનો આકાર હોય છે. સિદ્ધ ભગવાનને વર્તમાન કોઈ શરીર નિમિત્ત નથી માટે નિરાકાર કહેવામાં આવે છે. બાકી એમને આકાર તો હોય. હજી જ પ્રશ્ન અહીંયા આવશે, આત્માને સાકાર તથા નિરાકાર કેવી રીતે કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચનમાં ઈ છે 135મો પ્રશ્ન, કે આત્માને સાકાર પણ કહી શકાય છે અને નિરાકાર આકાર વગરની કેવી રીતે. કે પ્રદેશત્વ ગુણના કારણે દરેક આત્માને પોતાનો અરૂપી આકાર તો છે જ, અરૂપી પ્રદેશનો આકાર તો એને દરેકને છે, માટે આકાર વાળો તો છે જ, પણ રૂપી આકાર નથી તે અપેક્ષાએ તેને નિરાકાર કહેવામાં આવે. સિદ્ધ ભગવાનને વર્તમાનમાં શરીર કોઈ નિમિત્ત નથી માટે આપણે એમને નિરંજન, નિરાકાર એવા શબ્દોથી ઓળખાવીએ છીએ. બાકી આકાર તો હોય જ છે. અને આ આત્માને પણ નિરાકાર શા માટે કહેવાય, કે રૂપી પ્રદેશોનો એનો આકાર નથી. આત્માનો આકાર કેવો છે, અરૂપી છે. અરૂપીપણાથી આકાર છે અને રૂપીપણાનો આકાર નહીં હોવાથી તેને નિરાકાર કહેવામાં આવે છે. આત્માનો અરૂપી આકાર ઇન્દ્રિયગમ્ય નથી તે અપેક્ષાએ નિરાકાર છે, અને આત્માનો આકાર જ્ઞાનગમ્ય છે તેથી આકારવાન પણ છે. પાંચ ઇન્દ્રિયમાંથી કોઈ પણ રીતે આત્માનો આકાર જોઈ શકાતો નથી માટે એને નિરાકાર પણ કહેવાય છે. આત્મા ગમ્ય છે કે અગમ્ય છે, કે ઇન્દ્રિયથી જણાતો નહીં હોવાથી તેને આપણે અગમ્ય કહીએ છીએ, પણ આત્મા જરૂર અતિન્દ્રિય જ્ઞાનથી જણાય છે માટે તેને ગમ્ય પણ જણાવવા યોગ્ય કહેવાય છે. આત્માને બે કહેવાય છે, અગમ્ય એટલે ઇન્દ્રિયથી જણાતો નથી માટે તેને અગમ્ય કહીએ છીએ, પણ અતિન્દ્રિય જ્ઞાનથી તો જરૂર જણાઈ શકે છે. 136મો પ્રશ્ન, દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયના જુદા જુદા અથવા નાના મોટા આકાર હોય કે ન હોય. દ્રવ્યનો આકાર, ગુણનો આકાર અને પર્યાયનો આકાર, એ ત્રણેયના આકારમાં શું ફરક છે? એક જ આકાર છે, કોઈ નાનો મોટો આકાર હોતો જુદો તો આકાર નથી, નાનો મોટો આકાર પણ નથી, પણ એક જ આકાર છે. દ્રવ્યનો આકાર તે જ ગુણ અને પર્યાયનો આકાર છે, કારણ કે ત્રણેયનું ક્ષેત્ર એક જ છે માટે ત્રણેયનો આકાર સરખો અને એક જ છે. દ્રવ્ય ત્રિકાળ અને પર્યાય એક સમય પૂરતી છે તો આકાર કોનો મોટો? પર્યાય તો એક સમય રહે ને, દ્રવ્ય તો ત્રણેય કાળ રહે, તો પર્યાયનો આકાર નાનો હશે ને. કે ભાઈ સમયમાં ફરક છે, બાકી આકાર તો બેનો સરખો જ છે. કેટલીક વસ્તુનો આકાર તો ઘણો કાળ એક સરખો દેખાય છે, તો તેને બદલવામાં કેટલો કાળ લાગતો હશે? આ જ વસ્તુ છે, કાલ જોઈતી એવો જ આકાર છે ને, તો આમાં આકાર નથી બદલાતો ને. બદલાય છે તો કાલ કેવો આકાર હતો? તો સેમ હતો, પછી બદલાણો ક્યાંથી? એક બાજુ કેવું સેમ, તો કે આકાર સેમ છે અને એ આકારની સેમ આકારની નવી નવી પર્યાય થયા કરે. આકાર સેમ છે અને સેમ આકારની પર્યાય નવી નવી થયા કરે છે. અને બીજી રીતે જો વિચાર કરે ને તો સ્થૂળ જ્ઞાનમાં આમાં ફરક નથી દેખાતો. બાકી સૂક્ષ્મ રીતે વિચાર કરીએ તો આમાં પણ પરમાણુઓ આવજા થયા કરે છે. પણ સ્થૂળ જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનમાં આમાં આપણને દેખાતું નથી. બાકી એના પરમાણુ પણ આવજા બધા કરતા હોય છે. તો દરેક પદાર્થ નિરંતર દર સમય બદલાયા જ કરે છે. પણ સ્થૂળ દ્રષ્ટિથી લાંબો કાળ તેનો એક સરખો આકાર દેખાય. સ્થૂળ જ્ઞાનમાં આપણને એમ દેખાય છે કે આકાર બદલાતો નથી. બાકી એમાં ક્ષણે ક્ષણે એની પર્યાય નવી નવી થયા કરે છે. હા, એમાં શું છે, પરમાણુ એવા પ્રકારના જુદા આવીને આ રૂપે પણમી જાય જગત. એવું પણમે બેલ પેલાય હોય ને એવા પણમીને આવે, ગમે તે રીતે થઈ શકે. પેલા બીજા કલરના પરમાણુ હોય આવીને સફેદ રૂપે પણમી જાય, ગમે. આની ઘણી વિવિધતાઓ હોય શકે છે. આમાં પરમાણુ આવજા કરતા હોય છે, બીજા પ્રકારના હોય છે, આવીને આ રૂપે પણમી જતા હોય છે. સોનાના પિંડમાંથી મુકુટ થયો તો તેમાં કયો ગુણ કારણ છે? સોનાની જેને કહે ને લગડી, એમાંથી નવું એક કોઈ ઓર્નામેન્ટ બનાવીએ છીએ તો એમાં શું થયું કે એમાં આકાર બદલો તે પ્રદેશત્વ ગુણ, અને જૂનીમાંથી નવી અવસ્થા થઈ તેનામાં દ્રવ્યત્વ ગુણ કારણ બને છે. આકાર જે બદલાણો તેમાં પ્રદેશત્વ ગુણ, અને પર્યાય એકમાંથી બીજી થઈ તો તેને દ્રવ્યત્વ ગુણ કહેવામાં આવે છે. હવે આઈ થિંક 140મો પ્રશ્ન છે. જોયા વગર જવાબ આપીએ તો સરસ મજા આવશે. આ પુસ્તકમાં 6 સામાન્ય ગુણ ઉતારવાના છે. આ પુસ્તક છે ને એમાં 6-6 સામાન્ય ગુણ કેવી રીતે એપ્લાય થઈ શકે, ઉતારવું એટલે એપ્લાય થઈ શકે. કોઈ જવાબ કેવી રીતે આપી શકે કે બુક એનું અસ્તિત્વ ટકાવી રાખે છે? તે શું સૂચવે છે? અસ્તિત્વ. કાલે બુક હતી, આજે પણ છે, અસ્તિત્વ ટક્યું. અસ્તિત્વ ટક્યું શું દેખાડે છે? અસ્તિત્વ ગુણ. પછી બીજું એમાં શું વસ્તુત્વ ગુણ વળી ક્યાંથી આવી ગયો? આમાં જળમાં વળી વસ્તુત્વ ગુણ હોય? જળમાં શું વસ્તુત્વ ગુણ હોય? કોઈ દી એ તો થિયરીમાં બો, આમાં શું વસ્તુત્વ? આને કોઈ પર્યાય દેખાય છે આમાં ક્યાંય પુસ્તકમાં? શું છે, શું દેખાણી આમાં, ક્યાં પર્યાય દેખાણી તમને? દેખાતી નથી પર્યાય. ડેપ્રિસિએટ થઈ ગઈ કદાચ, નવી નવી લાવ્યા હોત તો નહીં થાય ને. એક ડેપ્રિસિએટ થાય તો ધૂળમાં તો ડેપ્રિસિએશન ન હોય, ધૂળમાં તો પર્યાય ન થાય. ડેપ્રિસિએશન જો જોવું હોય તમારે કેવી રીતે પર્યાય જોશું આમાં? હવે એક એક પર્યાય નથી દેખાતી. કોઈ કાળા રંગની છે, કોઈ સફેદ રંગની છે, પર્યાય તો દેખાય છે. લીસું ખરબચડું પર્યાય નથી દેખાતી આમ. આટલી બધી પર્યાયમાં શું પ્રશ્ન? કોઈને કોઈ પર્યાય તો દેખાય છે કે નહીં? ઉઘાડ રૂપની, ખુલ્લા રૂપની બધી પર્યાયો છે. તો પર્યાય છે એ શું સૂચવે છે? વસ્તુત્વ ગુણ છે. દ્રવ્યત્વ ગુણ ક્યાં દેખાય છે આમાં? શું ફેરફાર થયો આમાં? પાના ફૈરા કબાટમાંથી અહીંયા લાવ્યા, અહીંયા બધો ફેરફાર થાય છે. શું દેખાડે છે? દ્રવ્યત્વ ગુણ દેખાડે છે. કે આ કાગળ પેલા પ્લેન હશે, એમાં ઉપર છપાણું, બુક અંદર હતી, બહાર લાવ્યા, ફેરફાર થાય, પાના ફેરવીએ છીએ, એ વસ્તુ એ દ્રવ્યત્વ ગુણ ફેરફાર દેખાડે છે. પછી કયો ગુણ? પ્રમેયત્વ કેવી રીતે સિદ્ધ થાય? જ્ઞાનનો વિષય બને છે. જણાવવા યોગ્ય તો છે પણ જણાય છે. વ્યવહારથી, નિશ્ચયથી શું જણાય છે કે નથી જણાતું? જ્ઞાનમાં જણાય છે. તો કાલે એમાં શું લખ્યું તો યાદ રહેશે ને? એટલે જણાતું હોય તો પછી બધું યાદ રહી જશે, જેટલા પાના ફેરવશે એટલું બધું જ જાણવું પડશે. તો જણાવીશ કે નથી જણાવું, રાખું શું? જણાય તો છે પણ ક્ષોપસમ પ્રમાણે યાદ રહે છે. જો જણાય તો છે પણ શું છે, યાદ નથી રહેતો. શા માટે? ક્ષોપસમ એના કઈ પુસ્તક ને કારણે નથી, પોતાનો ક્ષોપસમ. તો એ પુસ્તક કે આનું નામ પ્રશ્નોત્તર માળા છે, આમાં પ્રશ્ન ઉત્તર લખ્યા છે, જણાય છે તો તે આપણને પ્રમેયત્વ ગુણ સૂચવે છે. બરોબર છે ને? પછી કયો ગુણ છે આમાં? આ ગુરુ લઘુત્વ કેવી રીતે કેમ ફાટી તો જાય છે, એવી ને એવી રહે છે? એ તો અસ્તિત્વમાં ગયું, શબ્દોમાં ફેરફાર નથી થતો. હમણાં લખી નાખીએ તો આમાં ફેરફાર થઈ જશે? ભાવમાં એ તો જ્ઞાનમાં, એનો શબ્દનો ભાવ તો જ્ઞાનમાં. એમાં અગુરુ લઘુત્વ શું છે? એના અસ્તિત્વમાં કે આના જે પરમાણુ છે, પરમાણુ રૂપે સ્કંદ રૂપે જ ક્યારે ચૈતન્ય રૂપે થતા આ પુસ્તકના પરમાણુની દ્રવ્યતા દ્રવ્ય દ્રવ્ય પણ રહે છે. દ્રવ્યની દ્રવ્યતા ક્યારે નાશ પામતી, આના પરમાણુ ક્યારે જીવ રૂપે થશે નહીં, તો એ શું દેખાડે છે કે એમાં અગુરુ લઘુત્વ નામનો ગુણ રહેલો છે. રૂપે નથી થતો, દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એના ગુણ એક ગુણ બીજા. આમાં પણ જે દ્રવ્ય પરમાણુ છે એ પરમાણુ પરમાણુ રૂપે છે, એનો સ્પર્શ ગુણ પણ રસ રૂપે થતો નથી, તો તે અગુરુ લઘુત્વ ગુણ શીખડાવે છે. અને પછી પ્રદેશત્વ ગુણ ક્યાં છે આમાં? કે એનો આકાર આપણને ખ્યાલમાં આવે છે માટે તે પ્રદેશત્વ ગુણ છે. એનો જવાબ લઈએ, આ પુસ્તક તેના પરમાણુનો કદી નાશ થતો નથી, કેમ કે તેમાં અસ્તિત્વ ગુણ છે. અસ્તિત્વ અને અગુરુ લઘુમ શું ફરક પડ્યું? તો પછી અસ્તિત્વ ગુણ શું શીખડાવે છે? એ હૈયાતી. અને અગુરુ લઘુત્વ શું શીખડાવે છે? એની હૈયાતી બીજા રૂપે ન થતી. અગુરુ લઘુત્વમાં શું દેખાડે છે? અસ્તિત્વ ખાલી હૈયાતી, અગુરુ લઘુત્વ શું છે? એની હયાતી છે એ બીજા રૂપે કે વધઘટ રૂપે ક્યારેય થતું નથી. એની હયાતી પોતા રૂપે જેવી છે તેવી સદાય રહે છે. તેમાં અર્થક્રિયા છે, કેમ કે તેમાં વસ્તુત્વ ગુણ છે. તેના પર્યાયમાં નિરંતર સમયે સમયે નવું પરિવર્તન થાય છે, તે દ્રવ્યત્વ ગુણ છે. તે જણાવવા યોગ્ય તે પ્રમેયત્વ ગુણ. તેના કોઈપણ પરમાણુ પલટીને બીજા રૂપે થતો નથી. તેના દરેક ગુણ પર્યાય તેની મર્યાદામાં વ્યવસ્થિત છે, કેમ કે તેમાં અગુરુ લઘુત્વ છે અને એ આકારવાન છે, કે એમાં પ્રદેશત્વ ગુણ છે. આ રીતે પુસ્તકમાં 6 ગુણ ઉતાર્યા. આગળ